તારીખ 13/7/1977 શ્રી પ્રવચન સાર ગાથા 181 અને 182 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 118
દુઃખક્ષય કારણમ, દુઃખક્ષય અભિધાન મોક્ષસ્ય કારણમ ભણિતઃ. દુઃખક્ષય કારણમ એટલે દુઃખક્ષયના નામે મોક્ષનું કારણ કહેવામાં આવ્યું છે. દુઃખનો અભાવ, દુઃખનો ક્ષય એ નાસ્તી ચૂકે, અને આનંદ સુખનો ઉત્પાદ એ અસ્તી ચૂકે. આમ તો મોક્ષ પણ નાસ્તી વાત છે. મોક્ષનું કારણ, મોક્ષ એટલે મુકાય છે, દુઃખથી મુકાય છે તેને મોક્ષ. અને એ અનન્ય પરિણામનો શુદ્ધ ઉપયોગને દુઃખનો અથવા મોક્ષનું કારણ કહ્યું. સ્વભણિત તેમાં એ કહ્યું છે, કયા ઠેકાણે કહ્યું છે કે સમયે, સમયે એટલે પરમાગમે, સમયનો અર્થ પૂરો છે. સમયે એટલે પરમાગમે, લબ્ધકાલ એવા નિમિત્તને ઉપાદાન. નિમિત્તમાં પરમાગમમાં કહ્યું છે, અને ઉપાદાનમાં પોતે મોક્ષના કારણને શુદ્ધ ઉપયોગને ઉત્પન્ન કરે, લબ્ધિકાળે અને લબ્ધિ થાય ત્યારે એ મોક્ષનું કારણ છે કે પ્રાપ્ત થાય ત્યારે વાત કરે ત્યારે એમને સાક્ષાત એ મોક્ષનું કારણ જીવના અનન્ય પરિણામ રૂપ શુદ્ધોપરૂપ ઉત્પન્ન થાય ત્યારે એને મોક્ષનું કારણ કહેવામાં આવ્યું છે. પરમાત્મા પ્રકાશને બ્રહ્મેશ્વરીને કહેલું છે કે જ્યારે જીવ શુદ્ધોપયોગ ભાવે પરિણમે છે, નિર્વિકલ્પ સમાધિમાં પરિણમે છે, એવા શબ્દો વાપરે છે. નિર્વિકલ્પ સમાધિમાં આવે છે ત્યારે તે જીવને સાક્ષાત આત્મા ઉપાદેવ છે. ઉપાદેવ પણ આવે છે ત્યારે ઉપાદેવ કહે છે, ઉપાદેવ વિચારે છે ત્યારે ઉપાદેવ છે એમને કહ્યું. પણ નિર્વિકલ્પ સમાધિમાં આવીને એ પરિણમે છે ત્યારે એમને તે કાળે સાક્ષાત ઉપાદ એ કારણે ઉપાદેવ છે. એમ અહીંયા ક્યારે એને મોક્ષનું કારણ કહ્યું છે, ક્યાં કહ્યું છે તો લબ્ધિકાળમાં કહ્યું છે. જ્યારે એ શુદ્ધોપયોગને પ્રાપ્ત કરે, લબ્ધ કરે ત્યારે એને મોક્ષનું કારણ કહેવામાં આવ્યું છે. આ નિમિત્તમાં કહો તો પરમાગમને એમ કહેવામાં એવું જે કહ્યું હતું પરમાગમ છે મિથ્યા દ્રષ્ટિ સાસાદન નિષ્ગુણ સ્થાન પ્રયોગ તારતમ્યેન અશુભ પરિણામો ભવતી ઇતિ પૂર્વ ભણિતમ વાસ્તે. હવે ક્યાં ગુણ સ્થાનમાં આ ત્રણેય પ્રકારના પરિણામ હોય છે મુખ્યપણે એની વાત છે. મિથ્યા દ્રષ્ટિ સાસાદન અને નિષ્ગુણ સ્થાન પહેલું, બીજું અને ત્રીજું, એ ત્રણ ગુણસ્થાનમાં ગુણસ્થાન પ્રયોગ તારતમ્ય મુખ્ય જેની તારતમ્યતા વિશેષ હોય છે, અશુભ પરિણામો ભવતી ત્યાં અશુભ પરિણામની તારતમ્યતા વિશેષ હોય છે. મિથ્યાદ્રષ્ટિ જીવ શિવના બળથી દેવલોકા દેવી અથવા બાળના પુણ્યના સંયોગ વગેરેની અને કૃપા પામે તો પણ એની શાસ્ત્રમાં તારતમ્યતાથી અશુભ પરિણામ વાળો જીવ ગણવામાં આવ્યો છે. એના પરિણામમાં અશુભ પણ વધારે છે, અશુભત્વ છે વિશેષ. અવિરત દેશ વિરત પ્રમત સંયત સંગ્ન ગુણ સ્થાન પ્રે તારતમ્યને શુભ પરિણામસ્ત ગણિત. અવિરતિ દેશ વિરતિ ચોથું, પાંચમું કર્મત સંયુક્ત ગુણ સ્થાન છઠ્ઠું, એ ત્રણ ગુણ સ્થાનમાં તારતમ્યતાથી શુભ પરિણામ હોય છે મુખ્યપણે. ત્યાં શુભપણો પરિણામમાં વિશેષ છે, શુદ્ધ ઓછું છે ત્યાં ગતિ ગયેલું છે, અને શુભનો ભાગ વધારે છે, અશુભ ત્યાં ગતિ ગયેલું હોય છે. અપ્રમત આદિ ક્ષીણ કષાયાંત ગુણ સ્થાન એ શું તારતમ્યનો શુદ્ધોપયોગ ભણિત. સાતમા ગુણસ્થાનથી ક્ષીણ કષાયથી તે અપ્રમત દશાથી માંડીને ક્ષીણ કષાયના અંત પર્યંત જે ગુણસ્થાનો છે, સાત આઠ નવ દસ બાર વગેરે, ત્યાંથી તારતમ્યપણે શુદ્ધોપયોગ ત્યાં મુખ્યપણે શુદ્ધો ઉપયોગ ગણવામાં આવ્યો છે. એ પરિણામના ગુણસ્થાન અનુસાર વિભાગ છે, ક્યાં ક્યાં કયા ગુણસ્થાનમાં કયા પરિણામનું જોર હોય છે, બીજા પરિણામ થાય તો ગૌણ પણ છે. જુઓ 14માં પાના ઉપર સમજે તારતમ્યનો સાત લાખ નો ઉદ્દેશ જોડા તારતમ્યનો શુદ્ધો ઉપયોગ તદનંતરમ સંયોગી યોગી જીનો ગુણસ્થાન દ્વય શુદ્ધો ઉપયોગ ફલમ ઇતિહાવાર્થ યોગ્ય ગુણસ્થાનના શુદ્ધ ઉપયોગનું ફળ ભોગવું છે. તેરમો ને ચૌદમો ગુણસ્થાન એમ તેરે ગુણસ્થાન વર્ણન ભોગવું છે યોગની દ્રષ્ટિએ. પર્યાય મુખ્યતાથી આત્મા જેવો છે એમ કહેવામાં આવે છે. પૂર્વ ભણતા આપે બરાબર મિથ્યા દ્રષ્ટિ સાસાદન મિશ્ર ગુણ સ્થાન પ્રે તારતમ્યેન અશુભ પરિણામો ભવતી ઇતિ પૂર્વમ ભણતાં વાસ્તે. તૈયારી યાદ કરી હોય તો ખ્યાલ આવે, તૈયારી કરી સ્વાધ્યાય સરસ. પૂર્વે કહ્યું છે પૂર્વે આદિ નવમી વાતનું મિથ્યા દ્રષ્ટિ આદિ ક્ષણિક સાયણ ગુણસ્થાન પુનઃ અશુદ્ધ નિશ્ચય નો યોગ ભવતી યોગ હવે નૈવિક્ષાતે વાત ન લેતા મૈવિક્ષાને દ્રષ્ટિએ જોઈએ તો મિથ્યા દ્રષ્ટિથી આદિને ક્ષણિક સાયણ અંત ગુણસ્થાન સુધી બારમા ગુણસ્થાન સુધી પુનઃ અશુદ્ધ નિશ્ચય નો યોગ ભવતી યોગ એ પરિણામો છે. અશુદ્ધ નિશ્ચયની ના વિષય રૂપ છે પરિણામ, કેમ કે ત્યાં પરિણામની શુદ્ધિ અને અશુદ્ધિ અપૂર્ણ શુદ્ધિ છે ત્યાં સુધી અશુદ્ધિ છે એમ આપોઆપ એમ આવી જાય છે. જેટલી અશુદ્ધિ છે પહેલા બીજા ત્રીજામાં તો અશુદ્ધિ છે, ત્યાંથી અશુદ્ધિ પણ છે અને શુદ્ધિ પણ છે, પણ તે પૂર્ણ શુદ્ધિ નથી પણ અપૂર્ણ શુદ્ધિ છે. એ અપૂર્ણ શુદ્ધિ આપોઆપ અશુદ્ધિની દ્યોતક છે. અપૂર્ણ શુદ્ધિ કહો કે અશુદ્ધિ છે એમ કહો સાથે એ આપોઆપ છે. એટલે ત્યાં સુધીનો જે પરિણામનો વિષય છે એ અશુદ્ધ નિશ્ચયનો વિષય થાય છે. તત્ર અશુદ્ધ નિશ્ચય મધ્ય શુદ્ધોપયોગો કથમ લભ્યતે શિષ્યેણ પૂર્વપક્ષો પ્રતિ પ્રત્યુત્તરમ દદાતિ. અહીંયા ત્યાં અશુદ્ધ નિશ્ચયમાં શુદ્ધોપયોગ કેમ થાય, અશુદ્ધ નિશ્ચયનો વિષય છે એનો વિષય શુદ્ધોપયોગ કેમ હોય, કેમ કે શુદ્ધોપયોગ ચોથાથી શરૂ થાય છે, ચોથે ગુણસ્થાને શુદ્ધોપયોગ થાય, પાંચમે થાય, સાતમેથી તો પછી શુદ્ધોપયોગની દશા છે. તો એ પછી અશુદ્ધ નિશ્ચયમાં શુદ્ધોપયોગ કેવી રીતે હોય એ શિષ્યનો પૂર્વ પક્ષ એટલે પ્રશ્ન છે. પૂર્વ પક્ષ એટલે પ્રશ્ન છે. એવો પ્રશ્ન કરતા પ્રત્યુત્તરમ દદાતિ, તે પ્રત્યે ઉત્તર આપવામાં આવે છે. વસ્તુ એક દેશ પરીક્ષા તાવજ નય લક્ષણ વાસુ શુદ્ધ દ્રવ્યાલંબન ઉપયોગ લક્ષણ છે. તેને કારણે એનો અશુદ્ધ નિશ્ચય મધ્ય હતી શુદ્ધાત્મ અવલંબનત્વાચ શુદ્ધ ધ્યેયત્વાચ શુદ્ધ સાધકત્વાચ શુદ્ધોપયોગ પરિણામો લભ્યતે ઇતિ મયલક્ષણ ઉપયોગ લક્ષણ છે યથાસંભવમ સર્વત્ર જ્ઞાતવ્યમ. કે વસ્તુની એક દેશ પરીક્ષા તે નયનું લક્ષણ છે. આ નયની પરિભાષા કરે નયની વ્યાખ્યા શું છે કે નયનો જે વિષય છે એ પદાર્થના કોઈ પણ એક અંશને વિષય કરવું એવું જેનું પ્રયોજન છે એને નય જ્ઞાન કહેવામાં આવે છે. નય જ્ઞાનનું એ સ્વરૂપ છે. નય છે જ્યારે નય જ્ઞાન દ્વારા જાણવામાં આવે છે ત્યારે પ્રમાણપૂર્વક પ્રમાણ પૂર્વક છે, નહીં વેદ પ્રમાણે નહીં હોતો નથી. એટલે આખું તો જ્ઞાન છે લગ્નમાં, ઉપયોગમાં જે ઉપયોગાત્મક નહીં થાય છે ત્યારે તેને વસ્તુના એક દેશને એટલે એક અંશને વિષય કરે છે. એવું એક અંશને વિષય કરવું એટલું જ જેનું પ્રયોજન છે તેવા જ્ઞાનને નય જ્ઞાન કહેવામાં આવે છે. એ વ્યાખ્યા કરી આચાર્ય મહારાજે પહેલા કે વસ્તુ એક દેશ પરીક્ષા, પરીક્ષા કહો કે જાણવું, કયો વસ્તુના એક અંશને જાણવું તાવત નય લક્ષણમ, તે નહીં તે પ્રથમ તો નહીં લક્ષણ છે. શું ચાલે છે, આ ખુલાસો ચાલે છે. શિષ્ય એમ પ્રશ્ન કર્યો કે આ 14 ગુણ સ્થાનમાં એને 1-12 ગુણ સ્થાનને અશુદ્ધ નિશ્ચયનો વિષય કર્યો, તો 4 ગુણ સ્થાનથી માંડીને 12 ગુણ સ્થાનમાં તો શુદ્ધો ઉપયોગ થાય છે, અને એ શુદ્ધો ઉપયોગ થાય છે એવા ગુણ સ્થાનોને પણ આપ અશુદ્ધ નિશ્ચયનો વિષય કહો છો, તો એનું કારણ શું છે? એનો આ ખુલાસો ચાલે છે કે પહેલા તો નયની વ્યાખ્યા કરીએ છીએ કે વસ્તુના એક દેશને જાણે અમુક ભાગને અમુક અંશને જ જાણવાનું પ્રયોજન હોય તેને નય જ્ઞાન કહેવામાં આવે છે, અથવા તેને નય કહે છે. શુભ અશુભ શુદ્ધ દ્રવ્ય આલંબનમ ઉપયોગ લક્ષણમ કહેતી, હવે ઉપયોગની વાત કરે છે કે શુભ અશુભ અને શુદ્ધ દ્રવ્ય આલંબનમ ઉપયોગ લક્ષણમ કહેતી. શુભનું આલંબન, અશુભનું આલંબન અથવા શુદ્ધ દ્રવ્યનું આલંબન, શુભ શુભ દ્રવ્યનું આલંબન અશુભ દ્રવ્યનું આલંબન ઉપચાર કેમ કહેવાય છે ઉપયોગમાં જોઈએ, અને શુદ્ધ દ્રવ્યનું આલંબન એ આલંબન છે મુખ્ય ઉપયોગનું લક્ષણ છે. એ ત્રણેય પ્રકારના જે અવલંબન છે તે તે પ્રકારના શુભોપયોગને અથવા શુભોપયોગને અથવા શુદ્ધ ઉપયોગને તે લક્ષણ છે. તેન કારણે તે કારણથી અશુભ નિશ્ચય મુદ્દે હતી, અશુદ્ધ નિશ્ચયમાં પણ શુદ્ધાત્મા આલંબનત્વાત શુદ્ધ ધ્યેયત્વાત શુદ્ધ સાધકત્વાત ત્રણ વાણા લીધા, શુદ્ધ આત્મના આલંબન શુદ્ધ આત્માના આલંબનને લઈને અથવા શુદ્ધ ધ્યેયના આલંબનને લઈને અથવા શુદ્ધ સાધકપણાને લઈને સાધકત્વાત શુદ્ધ સાધકપણાને લઈને શુદ્ધો ઉપયોગ પરિણામો લભ્ય તેવી ત્યાં શુદ્ધ ઉપયોગ પરિણામ થાય છે. શુદ્ધાત્માના આલંબને શુદ્ધ ઉપયોગ પરિણામ થાય છે. એ શુદ્ધાત્મા કહો કે એ શુદ્ધ ધ્યેય કહો ટીકાળી શકે શુદ્ધ ધ્યેય સ્વરૂપ છે, તેથી શુદ્ધ ધ્યેયના આલંબને અથવા શુદ્ધ સાધકપણાને લઈને ત્યાં શુદ્ધ સાધકપણ છે, જેટલો શુદ્ધ ઉપયોગ છે તેટલો શુદ્ધ ઉપયોગ પરિણામ પ્રાપ્ત થાય છે. નય લક્ષણમ ઉપયોગ લક્ષણમ તો યથાસંભવ સર્વત્ર જ્ઞાતવ્યમ. હવે એ જે નયનું લક્ષણ અને ઉપયોગનું લક્ષણ છે એ જ્યાં જેટલું લાગણી પડતું હોય ત્યાં સર્વત્ર એને જાણવું જોઈએ. આમ કરીને આપણે થતું કર્યું છે કે ત્યાં નયનું લક્ષણ આ પ્રકારે છે કે વસ્તુની વેદવેદ પરીક્ષા છે, ઉપયોગનું લક્ષણ આ પ્રકારે છે કે શુભ અશુભને શુદ્ધ જેવું આલંબન છે એવો ઉપયોગ થાય છે. એ પ્રમાણે નયના લક્ષણને અને ઉપયોગના લક્ષણને જ્યાં જ્યાં જે જે યોગ્ય હોય યથાસંભવમ જ્યાં જે પ્રકારે ઘટિત થતું હોય તે પ્રકારે એને સર્વત્ર જાણવું જોઈએ. અત્ર યોસો રાગાદિ વિકલ્પો ઉપાધિ રહિત સમાધિ લક્ષણ શુદ્ધોપયોગો મુક્તિ કારણ ભણિત હોય તો તું શુદ્ધાત્મદ્રવ્ય લક્ષણાત ધ્યેયભૂતાત શુદ્ધ પારિણામી ભાવાત અભેદ પ્રધાન દ્રવ્યાર્થિક નયન અભિન્ન હોતી ભેદ પ્રધાન પર્યાયાર્થિક નયન ભિન્ન. હવે અહીંયા શું છે એમ કે ખુલાસો કરે છે ને પ્રશ્નનો કે અહીંયા રાજાદિ વિકલ્પ ઉપાધિ રહીશ સમાધિ લક્ષણ શુદ્ધો ઉપયોગ મુક્તિ કારણ છે એમ કહ્યું છે, મુક્તિ કારણ ભણતો જે નિર્વિકલ્પ ઉપયોગ છે, વિકલ્પ ઉપાધિ રહી એટલે નિર્વિકલ્પ, જેમાં રાજમાંસ પણ નથી, એવું જે નિર્વિકલ્પ સમાજ લક્ષણ શુદ્ધો ઉપયોગ છે, મુક્તિનું કારણ કયું છે, તે પણ શુદ્ધાત્મ દ્રવ્ય લક્ષણ જેવી ભૂતા શુદ્ધ પારિણામી ભાવત અભેદ પ્રધાન દ્રવ્યાર્થિક નવું ને આમાં કઈ નહીં છે કે જે શુદ્ધ પારિણામી ભાવ છે તેનાથી અભૂતતા કરીને અભૂત પ્રધાનતાથી જે દ્રવ્યાર્થિક નહીં છે, દ્રવ્યાર્થિક નહીં બસ્તુ છે આલાપ પદ્ધતિમાં આવે છે, એમાં શુદ્ધ પારિણામી ભાવ તેની સાથે શુદ્ધોપયોગની જે અભેદતા છે એમ અભેદ ગણીને પણ જે દ્રવ્યને કહેવું તેને દ્રવ્યાર્થિક નહીં કહેવામાં આવે છે. આમ તો શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં એ છે કે ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને પર્યાય રહીશ એ આ ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને વિષય કરે છે કે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં છે. શુદ્ધ પર્યાય સહિત શુદ્ધ દ્રવ્ય આમ તો એ પ્રમાણ થાય છે, તો પણ પર્યાયની મુખ્યતા પૂર્વક દ્રવ્યને અભેદ લઈને જે કહેવું તે પણ શુદ્ધ દ્રવ્યાર્થિકનો વિષય છે. એ દસ પ્રકારના નહીં છે દ્રવ્યાર્થિકના દેખાય છે. શુદ્ધાત્મ દ્રવ્ય લક્ષણ શુદ્ધ આત્મદ્રવ્યના લક્ષણ સ્વરૂપ ધ્યેય ભૂતાત્ ધ્યેય ભૂત ધ્યેય સ્વરૂપ અને શુદ્ધ પારિણામી ભાવાત અને શુદ્ધ પારિણામી ભાવ સ્વરૂપ ત્રણ વિકાસ છે. તેની સાથે અભેદ પ્રધાન તેની સાથે અભેદતા ગણીને દ્રવ્યાર્થિક નહીંથી અભિન્ન આપી દ્રવ્યાર્થિક નહીંથી અભેદ હોવા છતાં ભેદ પ્રધાન પર્યાર્થ પર્યાયાર્થિક નહીં અભિન્ન ભેદ પ્રધાન ભેદની પ્રધાનતાથી જોઈએ તો તે શુદ્ધોપયોગ છે તે પર્યાયાર્થિક નહીંથી દ્રવ્યથી ભિન્ન છે. શું કહ્યું શુદ્ધોપયોગની વાત ચાલે છે કે જે શુદ્ધોપયોગ મોક્ષનું કારણ છે તેનું ધ્યેય છે એ શુદ્ધાત્મદ્રવ્ય છે અને શુદ્ધાત્મદ્રવ્યનું આલંબન હોવાથી એને સાધક પણ છે. ચારથી તે બારનું સ્થાન સર્જન હવે એ શુદ્ધોપયોગ છે એ ત્રિકાળી શુદ્ધાત્મદ્રવ્ય જે પરમપારિણામી ભાવ છે એની સાથે અભેદ નહીંથી દ્રવ્યાર્થિક નહીંથી એને અભેદ પણ કહેવામાં આવે છે અને પર્યાયાર્થિક નહીંથી એને ભિન્ન પણ કહેવામાં આવે છે. કસ્માતિથી છે કઈ રીતે કે અયમ એક દેશ નિરાવરણત્વેન સાયોપશમિત ખંડ જ્ઞાન વ્યક્તિરૂપ સકલ પારિણામિક સકલ આવરણ રહિતત્વેન અખંડ જ્ઞાન વ્યક્તિરૂપ અયમ તો સાદી શાંતત્વેન ગુણસ્વર સચ અનાદિ અનંતત્વેન અવિનસ્વર. અયમ એક દેશ નિરાવરણત્વેન આંશિક શુદ્ધિ હોવાથી એક દેશ છે આંશિક શુદ્ધિ હોવાથી સ્વયોક્ષમિક ખંડ જ્ઞાન વ્યક્તિરૂપ આ જે શુદ્ધોપયોગ છે તે સ્વયોક્ષમિક જ્ઞાનરૂપ ખંડ જ્ઞાનરૂપ એટલે આંશિક વ્યક્તિરૂપ છે એક દેશ નિરાવરણ છે. તો પારિણામિક સકલ આવરણ રહિતત્વેન અખંડ જ્ઞાન વ્યક્તિરૂપ તો કે પારિણામિક તે પારિણામિક સ્વરૂપે સકલ આવરણ રહિત અખંડ જ્ઞાન વ્યક્તિરૂપ અને તે પારિણામિક ભાવથી તો કે પારિણામિક સકલ આવરણ રહિતત્વેન સકલ આવરણ રહિત હોવાથી અખંડ જ્ઞાન વ્યક્તિરૂપ છે જે પૂર્ણ શુદ્ધ ઉપયોગ છે. અપૂર્ણ જ્ઞાન છે તે ખંડ જ્ઞાન છે અને શોષણ સ્વરૂપ છે એ તો એક દેશ નિરાવરણ છે અને જે પારિણામિક છે તો પારિણામિક જે પારિણામિક છે સકળ આવરણ રહિત છે તે સકળ આવરણ રહિત હોવાથી અખંડ છે અખંડ જ્ઞાન છે અને વ્યક્તિરૂપ છે એટલે એ સામાન્ય વિષય છે. ભલે અખંડ જ્ઞાન છે અને વ્યક્તિરૂપ શું છે તો પ્રગટ છે એ સાબે પર્યાય રૂપ છે.
એને અનાદિ અનંત અને અવિનશ્વર કહે છે. એ કોઈ ઉપયોગ છે કે જ્યાં અનાદિ અનંત અને અવિનશ્વર હોતો નથી. એટલે આજકાલ સાધકપણાની વાત ચાલે છે ને, તો સાધકપણામાં જે સૂક્ષ્મ યોગ રૂપ છે એ તો ખંડ જ્ઞાન છે અને વ્યક્તિ રૂપ છે. અને એ સાદુ શાંત છે, એને આદિ થાય છે અને અન્ન થાય છે અને એ વિનશ્વર છે. જયારે ત્રિકાળુ છે એ અનાદિ અનંત અને અવિનશ્વર છે. સાથે સાથે લીધું અયમ તું સાદી શાંતત્વ નો વિનશ્વર, તો અનાદિ અનંત અનંતત્વ નો અવિનશ્વર. આમ શક્તિરૂપ છે, શક્તિરૂપ છે એ વ્યક્તિની અપેક્ષા, એ ઉત્પાદની અપેક્ષા, એ શક્તિરૂપ છે. જયારે એને શક્તિરૂપ કહેવું છે ત્યારે એમાં ઉત્પાદની અપેક્ષા લેવી પડે છે. ઉત્પાદની અપેક્ષા વગર એને નિર્દેશ જોઈએ તો તે પોતે વ્યક્તિરૂપ છે, એને વ્યક્તિરૂપ કહી શકાય છે. કેમ કે જે ઉપયોગ અંતર્મુખ થાય છે એ અંતર્મુખ થયેલો ઉપયોગ એમ જોવે છે કે હું તો અનાદિ અનંત પ્રગટ જ છું, પ્રગટ કરવા પણ એવું મારા વિશે કાંઈ નથી એમ અનુભવાય છે, એમ જોવાય છે એટલે એમ અનુભવાય છે. તેથી એને વ્યક્તિરૂપ પણ કહેવામાં આવે છે. શાસ્ત્રમાં ભણવામાં એમ આવે કે શુદ્ધો ઉપયોગ છે એમાં આત્મા પ્રગટ છે, મોક્ષની અંદર આત્મા વ્યક્ત થયો છે. આ એક ને શક્તિરૂપ મોક્ષ અને વ્યક્તિરૂપ મોક્ષ ત્રણસો ને વીસ સાથેમાં આવે છે. ત્રિકાળુ છે એ તો શક્તિરૂપ મોક્ષ છે, અને પૂર્ણ શુદ્ધ ઉપયોગ થાય છે તે વ્યક્તિરૂપ મોક્ષ છે એમ કહેવાય છે. તો એ પર્યાય અને દ્રવની સામાન્ય વિશેષની ઉત્પાદને અનુત્પાદની અપેક્ષાએ એને એમ કહેવામાં આવે છે. તો પણ જો ત્રિકાળુ દ્રવને નિરપેક્ષપણે જોવામાં આવે તો એ નિત્ય ઉદિત સ્વરૂપ છે, નહીતર તો પર્યાયનો ઉદય થાય છે. પણ એને નિત્ય ઉદિત કહેવામાં પણ આવે છે. કેમ છે સખી કથા આવી છે, નિત્ય ઉદ્યોગ રૂપ કહે છે. ઉદ્યોગ રૂપ એટલે એ પ્રગટ નિરાવરણ જ છે. આત્મા છે એ ત્રિકાળ પ્રગટ નિરાવરણ પ્રગટ સ્વરૂપ છે. એને પ્રગટ કરવો એ ત્યાં એ પ્રશ્ન છે. નીચે પ્રગટ સ્વરૂપ જ છે. એમ કહેવામાં એનું રૂપ એટલે એનું સ્વરૂપ એવું છે એમ કેમ છે. રૂપ એટલે એનું સ્વરૂપ એવું છે એમ કેમ એમ કે એકાંત કે પર્યાય પ્રગટ છે અને દ્રવ્ય પ્રગટ છે જ નહીં એવો એકાંત કરે તો એને કદી આત્મા જણાય. કેમ કે એ તો શક્તિ વ્યક્તિની અપેક્ષા લીધી અથવા ઉત્પાદ અને અનુત્પાદની અપેક્ષા લીધી. પણ ઉત્પાદ અને વ્યય તો એ પર્યાય અપેક્ષિત ધર્મ છે. એ ત્રિકાળી દ્રવ્ય સામાન્યનો ધર્મ છે. એટલે ત્રિકાળી દ્રવ્ય સામાન્ય છે એ તો ઉત્પાદ વ્યયથી નિરપેક્ષ છે અને પોતાના સ્વરૂપે નિત્ય પ્રગટ સ્વરૂપે જ છે. અને પોતાના સ્વરૂપે નિત્ય પ્રગટ રૂપ છે એ જ્યારે જોવે ત્યારે એને એમ જ જણાય છે. એને આ પ્રગટ કરવો છે એમ કઈ જણાતો નથી, પોતાને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ જ જણાય છે. એના ઉપરથી તો એ રીતે આવે છે. સ્વામિનારાયણ માતા ખાસ એવા શબ્દ વપરાય છે, પ્રગટ બ્રહ્મ સ્વરૂપ એમ કે છે. ત્યાં તો પર્યાયમાં પ્રગટ છે એમ કે છે. પણ એ આત્મા પોતે જ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ છે ખરેખર. તો આત્મા અપ્રગટ નથી પણ એને જોયો નથી એમ કે છે કે મારે આત્મા પર્યાયમાં પ્રગટ કરવો છે. મારી પર્યાયમાં આત્મા પ્રગટ નથી, મારે પર્યાયમાં મારી પર્યાયમાં આત્માને એમ એ પર્યાયમાં બેસીને પર્યાયની મુખ્યતાથી આત્માને પ્રગટ કરવાનો વિચાર કરે તો એ પદ્ધતિ બરાબર ઊંધી રીત મારી છે. સત્તા છે અને સત્તા સ્વરૂપ છે તો પછી એને એને પ્રગટ કરવી સત્તાને એ તો મિથ્યાત્વ છે. એ તો મિથ્યા ભાવ છે ખરેખર. મિથ્યાપણું છે. મિથ્યાત્વ એટલે એ મિથ્યા પણ છે. સત્તાને પ્રગટ કરવી એમ શું હોય, એવું કઈ હોય શકે? પણ પ્રગટો પ્રગટમાં જોવું એ પર્યાય ને પ્રગટ જોવે છે. એવી પ્રગટની અપેક્ષાથી આને જોવા જાય તો એ પર્યાય ધર્મ તો એને લાગુ જ નહીં પડતો હોવાથી, એને એ રીતે જોવા જશે તો એને એ ખ્યાલમાં આવશે, જ્ઞાનમાં આવશે. એટલે તો કોઈ વાર એવી ભાષા આવે છે, જીવો છે એવું એને જાણવો જોઈએ. જીવને પર્યાયનો પરિચય છે, પર્યાયનો અનુભવ છે. અને પર્યાય જેવો જેટલો જેવડો હું છું એવું એને માની રાખ્યું છે. તેથી એ ત્રિકાળી દ્રવ્ય સ્વરૂપને પણ તેવા જ પ્રકારે માનવાને જોવા ચાહે તો એવો તો એવું તો છે ને. તેથી એને એ રૂપે એ ગણાય એમ તો છે, જેવું છે એવું એને જેમ છે એમ જાણવું જોઈએ એમ છે. નહીતર તો પાણીનું સ્વરૂપ જ્ઞાનમાં ના આવે ને. પાણી પીવું હોય તો ડોળું પાણી કાદો વાળું તો પીવાનું, એને નિર્મળ કરીને પીવું પડે. તો પાણી સ્વરૂપે નિર્મળ છે એનું જ્ઞાન થાય ડોળી અવસ્થાના કાળમાં પણ, તો એને એ શુદ્ધ કરવાનો પ્રયત્ન કરે ને, એનો કોઈ પ્રોસેસ કરે ત્યારે તો એને પહેલા જ્ઞાન શુદ્ધ પાણી નું થાય તો પ્રોસેસ માં ઉતરે કે એ પહેલા એને એમ કરે એને શુદ્ધ પાણી કેવી રીતે. પણ એ તો બંને પર્યાય છે, ત્યાં તો બંને પર્યાય છે. એટલું તો દ્રષ્ટાંત છે એ તો એક દેશ સમજાવવા માટે છે. અહીંયા તો અવસ્થા મલિન છે ત્યારે જે ત્રિકાળી છે એ અવસ્થા રૂપે નથી. ત્રિકાળી છે એ તો પૂર્ણ શુદ્ધ રૂપે સદાય છે. ભલે તારી અવસ્થામાં મલિનતા છે તો પણ તારું જે મૂળ દ્રવ્ય સામાન્ય છે એ તો શુદ્ધ જ છે. એને એને શુદ્ધ કરવું નથી, પાણીને શુદ્ધ કરવું છે અવસ્થાનો ફેરફાર છે. એ દ્રવ્યને શુદ્ધ કરવું નથી, હું શુદ્ધ દ્રવ્યાત્મક છું, શુદ્ધ દ્રવ્ય સ્વરૂપ છું એમ જોવું છે, એમ જાણવું છે, એમ માનવું છે. એમાં અવસ્થામાં અશુદ્ધિ ઉત્પન્ન થતી નથી એમ જાણતા જોતા અનુભવતા અવસ્થામાં અશુદ્ધિ ઉત્પન્ન થતી નથી. પૂર્વે થઈ એવી તો એ થઈ જાય છે, નવી ઉત્પન્ન થતી નથી ત્યારે અવસ્થા શુદ્ધ કરી એમ પણ કહેવામાં આવે છે. પણ અશુદ્ધ હતી એને શુદ્ધ કરી છે એમ નથી, અશુદ્ધ હતી તે તો વ્યય થઈ છે, અને શુદ્ધ થઈ એમાં અશુદ્ધિ ન થઈ ત્યારે એને શુદ્ધ કરી પર્યાયને એમ કહેવામાં આવે એટલે કહેવામાં છે. એમ શું થયું ત્યાં તો પોઈન્ટ આઉટ એટલું જ કરું છું કે તમે રાગ દ્વેષ મોહના પરિણામ છે તે કાળે તમે શુદ્ધાત્મ દ્રવ્ય તરફ હું વળી જ નહીં શકું એમ જો માની બેસી કે હું તો સંસારી છું, હું તો અજ્ઞાની છું, હું તો મિથ્યાદ્રષ્ટિ છું, હું તો રાગી દ્વેષી મોહી છું, હવે શું કરું, મને ત્રિકાળી મને શુદ્ધાત્માના ભગવાનના દર્શન ક્યાંથી થાય, હું તો આવો છું, તો એ રીતે તો કઈ ઉપાડ કરવાનો નથી એમ કહેવા માટે એમ કે છે. ભલે તારી અવસ્થામાં અશુદ્ધ તારી, પણ આ કાળે તું ત્રિકાળ શુદ્ધ છો એટલે વર્તમાનમાં પણ શુદ્ધ છો એમ જો તું તારું પડખું ફેરવું જ્ઞાનમાં તો અશુદ્ધિ મટી જશે. શુદ્ધતાનું જોર વધારે, પ્રમાણે શુદ્ધતાનું વધારે, શુદ્ધિ થઈ ત્યારથી શુદ્ધતાનું પ્રમાણ વધારે છે. શુદ્ધિ થઈ ત્યારથી શુદ્ધતાનું પ્રમાણ વધારે, એનું પ્રમાણ વધારે હોય તો જેનું જોર વધારે છે એમ કહેવાય. જોર વધારે છે એમ કહેવાય એટલે એનું પ્રમાણ વધારે છે એમ કહેવાય. પ્રમાણ તો જોર અપેક્ષા એ લેવું છે ને, કઈ અપેક્ષા એ પ્રમાણ લેવું. અશુદ્ધતા ટળે છે, શુદ્ધતા ટળીને અશુદ્ધતા વધતી નથી, પણ અશુદ્ધતા ટળીને શુદ્ધતા એ એની મુખ્યતાનું એની પ્રધાનતાનું વિશિષ્ટ પણ બતાવે છે. એ મુખ્ય પરિણતિ છે. શુદ્ધ પરિણામ છે તે મુખ્ય પરિણતિ છે, અને અશુદ્ધ પરિણામ છે ગૌણ પરિણતિ. ખરેખર તો અશુદ્ધ અશુદ્ધ પરિણામમાં જે કષાય છે, એમાં તો કષાય છે ને, એમાં કષાય શક્તિ જ મરી ગઈ છે એવો કષાય છે. જેમ દ્રષ્ટાંત આપણે લઈએ છીએ કે મૂળી ઉંબળી ગયું છે કે તૂટી ગયું છે, એના ઉપરના લીલા પાંદડા છે તો હવે લીલા ભલે એવા એવા દેખાય તો પણ એ સુકાઈ જવાની તૈયારીમાં છે. એટલે એને જે પોષણ મળે છે, સિંચન મળે છે, એ મૂળ જ ખલાસ છે. એમ કષાય શક્તિ જ આખી ખલાસ તૂટી ગઈ છે, મરી ગઈ છે એવો કષાય રહી ગયો છે. એટલે એ કષાયનું પ્રમાણ વધારે છે એમ કેમ કહી શકાય? શુદ્ધતાનું પ્રમાણ વધારે. શુદ્ધતાને શુદ્ધાત્માને જોઈને અવલંબે છે, પણ આંશિકપણે અવલંબે છે. આંશિકપણે અવલંબે છે એટલે પૂરેપૂરું અવલંબન હોય, પૂર્ણ અવલંબન હોય તો એને પૂર્ણ શુદ્ધતા હોય. એ પછી છે જેને બિલકુલ ગરીબીમાં ગરીબી કહેવાય એવી પરિસ્થિતિવાળા કોઈ માણસને એના જ પડી ભાંગેલા ખંડિયર જેવા ઝૂંપડામાં અઢળક દોલત દેખાય, હવે એના પરિણામમાં ગરીબી કેટલી રહી એ નક્કી કરો. એમાં બેદાર ઉપર ભલે ગરીબી હોય, કેમ કે એને જ્યારે ખજાનો જોયો ત્યારે હજી કપડાં બદલાઈ ગયા નહોતા, કે ત્યારે ત્યાં એને બિલ્ડિંગ બંધાવેલી નહોતું, એ તો બરાબર છે, પણ એના પરિણામમાં ગરીબાઈ કેટલી રહી એમ વિચાર કરો. કે એને બિલકુલ ગરીબાઈ દેખાતી, આટલું મારી પાસે છે એનું જે એને ભાન છે એમાં એને ગરીબાઈ ખરાબ ગરીબાઈ તો ખરાશ થઈ ગઈ છે એમ છે કે નહીં? એમ સમ્યક દ્રષ્ટિ ત્રિદ્રષ્ટિ પ્રકાશમાં એક પ્રશ્ન પૂરો કરે છે કે સમ્યક દર્શન તો ત્રિકાળી દ્રવ્યનો આશ્રય કરે છે ને, એવો પ્રશ્ન ચાલ્યો છે. ફોગાનીજી ત્યાં ઉત્તર આપ્યો છે કે સમ્યક દર્શન ત્રિકાળી દ્રવ્યનો આશ્રય કરી લે છે એવું તો ઠીક છે, પણ ખરેખર તો સમ્યક દર્શન એટલે જે શ્રદ્ધાની જે પર્યાય છે એ તો ત્રિકાળીનો કબજો કરી લે છે એમ જી એવો શબ્દ આવે. શું ફેર એમાં? એક એના આશ્રય જાય છે, સમ્યક દર્શનની પર્યાય શ્રદ્ધાગુણની પર્યાય ત્રિકાળીનો આશ્રય કરે છે, એના આશ્રય જાય છે, આશ્રય સ્થાન મેળવે છે, અને એમ કેવું કે એ તો એના ઉપર કબજો જમાવે છે. આગળ તો વળી બીજો શબ્દ એમ બીજો છે કે ત્રિકાળીને ગ્રાસીભૂત કરી લે છે એટલે કોળિયો કરી લે છે એમ કહ્યું ને. એટલે ચોથું ગુણ સ્થાન પ્રગટતા શ્રદ્ધાનનો પર્યાય એટલે શ્રદ્ધાનનો ગુણ કયા પ્રકારે કામ કરે છે એને વધારે સ્પષ્ટ કરી શકે. મિત્ર આશ્રય કરે છે એમ કહેવાય કે શ્રદ્ધાનનો પર્યાય આત્માનો આશ્રય કરે છે એમ કહેવામાં કાંઈ દોષ નથી, પણ એને વિશેષ સ્પષ્ટ કરવા માટે જાણે એ આખું દ્રેલ છે એનો એ કબજો કરી લે છે. પછી આગળ એમ લીધું છે કે એ કોળિયો કરી લે છે હું તે રૂપ જ છે, એમાં એને ભેદ દેખાતો નથી. હું આ છું એવી જે પ્રતીતિ ભાવ એમાં ભેદ તો હતો નથી, એ તો અભેદ પ્રતીતિ છે એટલે તે રૂપ જ છે એમ ત્રણ વાત સાથે ભેદ થી બધું એમ કહેવાય. કોળિયો કરી દે છે અને આખો કબજો કરે છે, પણ ખરેખર એને એને તો કાંઈ ભેદ છે. ફરીથી અયમ એક દેશ નિરાવરણત્વેન, આ એક દેશ નિરાવરણપણાથી ક્ષયોપશમિક ખંડ જ્ઞાન વ્યક્તિ રૂપ, એક ક્ષયોપશમિક ખંડ જ્ઞાન વ્યક્તિ રૂપ છે. દેશના ચાર દેવની શૈલી એવી છે કે આને વ્યક્તિ કહીને આને શક્તિ ન કહી અહીંયા એક કહેવાના કહેવાનારની વિશિષ્ટતા છે. તો પારિણામી કહો, અને જે આ પારિણામિક છે તે સકળ નિરાવરણ સકળ આવરણ રહિતત્વેનો, સકળ આવરણ રહિત હોવાથી અખંડ જ્ઞાન વ્યક્તિ રૂપ છે. તે ખંડ જ્ઞાન વ્યક્તિ રૂપ છે અને આ નિરાવરણ, સકળ નિરાવરણ અખંડ જ્ઞાન વ્યક્તિ રૂપ છે. અયંતુ સાદી શાંતત્વ એ ન વિનશ્વર, જે આ શુદ્ધોપયોગ છે તે સાદી શાંતપણે હોવાથી નાશવાન છે, વિનશ્વર છે એટલે નાશવાન છે. તો અનાદિ અનંતત્વ એ ન વિનશ્વર, અને જે પારિણામિક ભાવ છે તે અનાદિ અનંત હોવાથી વિનશ્વર છે. યદિ પુનઃ એકાંતેન અભેદો ભવતિ, હવે બંને જો એકાંતે અભેદ હોય, શુદ્ધ પર્યાય અને દ્રય પારિણામિક ભાવ, 26મી શૈલી અહીંયા લીધી દેશના ચાલ છે ને, ત્યાં પણ 320મી ટીકા કર દેશના ચાલ દેવું. યદિ પુનઃ એકાંતેન અભેદો ભવતિ, જો એ શુદ્ધ ઉપયોગ અને આત્મા એકાંતે અભેદ હોય, તરી ઘટોત્પત્તો મૃદપિંડ વિનાશવત ધ્યાન પર્યાય વિનાશે મોક્ષે જાતે સતી ધ્યેય પરિણામિક ધ્યેય પારિણામિકસ્યપી વિનાશો ભવતિ. તે અર્થ એ થઈ ગયો. તો ઘટની ઉત્પત્તિ એના કાળમાં માટીના પિંડના વિનાશની જેમ ધ્યાન પર્યાયના વિનાશે, મોક્ષ માર્ગમાં ધ્યાન છે ને, ગોકુળમાં 7મે 8મે 9મે 10મે સંસ્થાને ધ્યાનની પ્રણતિ છે, એ શુદ્ધોપયોગ છે, એનો નાશ થતાં મોક્ષ પર્યાય જાતે, મોક્ષ પર્યાયનો જન્મ થાય, અને મોક્ષ પર્યાય મોક્ષ માર્ગની પર્યાયમાં જે ધ્યાન લગાવ્યું હોય તેનો નાશ થાય, એટલે મોક્ષ માર્ગનો નાશ થાય અને મોક્ષની ઉત્પત્તિ થાય. ધ્યેયરૂપ પારિણામિક વિનાશો ભવતી છે. તો પછી ધ્યેયરૂપ જે પારિણામિક ભાવને એકાંત અભેદપણો હોય તો એનો પણ નાશ થાય. ત્યાં પણ એ વિષય લીધો છે 320 ગાથામાં, એ વિષય લીધો છે. ત્યાં પણ બહુ વિસ્તાર ન લીધો છે. પર્યાય શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ શુદ્ધાત્મ દ્રવ્યાત કથન ચિત ભિન્ન, ત્યાં તો ઉપાડ જ એમ કહ્યો છે કે શુદ્ધોપયોગ અધ્યાત્મ ભાષામાં જેને શુદ્ધાત્મ અભિમુખ પરિણામ અથવા શુદ્ધોપયોગ એવું જે પર્યાયમાં નામ આપ્યું, પર્યાય સંજ્ઞા લભતે, પર્યાયમાં એવું નામ જે પામે છે તે પર્યાય શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ શુદ્ધાત્મ દ્રવ્યથી કથન ચિત ભિન્ન છે. તેમ કસ્માત કે ભાવના રૂપ અથવા તે આત્માની ભાવના રૂપે હોવાથી શુદ્ધ પારિણામિક વસ્તુ ભાવના રૂપો ન ભવતી, પણ શુદ્ધ પારિણામિક ભાવ છે તે ભાવના રૂપ થતો નથી. શુદ્ધોપયોગ છે તે ભાવના રૂપે છે, પણ શુદ્ધ પારિણામિક છે તે કાંઈ ભાવના રૂપે નથી. એ તો પર્યાય રૂપે નથી, પછી ભાવના રૂપે તો સવાલ નથી. યદિ એકાંતે ન, અહીંયા પણ એ શબ્દ વાપરો છે, યદિ એકાંતે ન શુદ્ધ પારિણામિકાદ અભિન્નો ભવતી, જો એકાંતે શુદ્ધોપયોગ શુદ્ધ પારિણામિકથી અભિન્ન હોય તદાસ્ય ભાવના રૂપ તદસ્ય ભાવના રૂપસ્ય મોક્ષ કારણભૂતસ્ય મોક્ષ પ્રસ્તાવે વિનાશ જાતિ, તો તે શુદ્ધ પારિણામિક ભાવસ્યથી વિનાશ પ્રાપ્તિ નથી તથા. પણ જો અભિન્ન હોય તો એ ભાવનારૂપ મોક્ષના કારણભૂત છે, એનો નાશ થતાં મોક્ષના પ્રસ્તાવે, એટલે મોક્ષ ઉત્પન્ન થતાં એનો મોક્ષના કારણનો નાશ થતાં, કેમ કે બે પર્યાય તો એક સાથે રહેતી નથી, મોક્ષના કારણરૂપ પર્યાય પણ હોય અને મોક્ષની પર્યાય હોય, બે તો બને નહીં. એક મોક્ષના કારણરૂપ પર્યાય થાય ત્યારે મોક્ષ જ ન હોય, અને મોક્ષ થાય ત્યારે મોક્ષના કારણે અધૂરી પર્યાય નાશ પામે, કેમ કે મોક્ષ તો પૂર્ણ સ્વરૂપે છે. વિનાશે જાતે સતી એનો નાશ થતાં શુદ્ધ પારિણામિક ભાવ સ્વરૂપી વિનાશ પ્રાપ્તિ, તો શુદ્ધ પારિણામિક ભાવનો ગણ નાશ થશે ન તો તથા, પણ તેમ તો બનતું નથી. તતો સ્થિતમ, તેથી એમ સ્થિત થાય એમ કે શુદ્ધ પારિણામિક ભાવ વિષય યા ભાવના તદરૂપમ યદ ઉપશમ ઉપશમકાદી ભાવત્રયમ સમસ્ત રાગાદી રહિતત્વેન શુદ્ધ ઉપાદાન કારણત્વાત મોક્ષ કારણમ ભવતી ન તો શુદ્ધ પારિણામિક. ક્યાંય તો એ સિદ્ધ કરવું છે કે મોક્ષનું કારણ છે એ આ ત્રણ પ્રકારની પર્યાય છે, પારિણામિક ભાવ તે મોક્ષનું કારણ નથી. એટલે વ્યવહારે અપૂર્ણ શુદ્ધ પર્યાય તે કારણ અને શુદ્ધ પર્યાય તે કાર્ય એમ બધું. પછી ધ્યાન ધ્યેયનું નીચે લીધું છે, તો જ્ઞાય છે. તેથી એમ સમજાય છે કે શુદ્ધ પારણામિક ભાવો ધ્યેય રૂપો ભવતી, ધ્યાન રૂપો ન ભવતી. તો જ્ઞાય છે શુદ્ધ પારણામિક ભાવો ધ્યેય રૂપો ભવતી, ધ્યાન રૂપો ન ભવતી. તત્વ જ્ઞાય છે એ શબ્દ છે. શુદ્ધ પારિણામિક ભાવો ધ્યેય રૂપો ભવતી, ધ્યાન ભાવના રૂપો ન ભવતી. ધ્યાન રૂપો લીધું છે, ધ્યાન ભાવના રૂપો, ધ્યાન ભાવના રૂપ છે ને. કસ્માત કે ધ્યાનસ્ય વિનશ્વરત્વાત, એ શબ્દ એમ છે, ધ્યાનસ્ય વિનશ્વરત્વાત, ધ્યાનનું વિનશ્વરપણું હોવાથી. ધ્યાન છે વિનશ્વર છે, સાદી શાંત છે, પર્યાય રૂપ છે, ધ્યેય છે એ દ્રવ્ય રૂપ છે, અનાદિ આનંદ છે. શું ખુલાસા આવ્યો એમાં શિષ્યના પ્રશ્નનો? શિષ્ય તો એમ પ્રશ્ન કર્યો હતો કે આને શુદ્ધો ઉપયોગ છે, એને અશુદ્ધ નિશ્ચયનો વિષય કેમ લીધો? શુદ્ધ નિશ્ચયનો વિષય તો ખરેખર ત્રિપાળી શુદ્ધ ધીર પરંપરાનો ભાવ છે, તે શુદ્ધ નિશ્ચયનો વિષય છે. અને દ્રવ્યાર્થી જ્ઞાનનો વિષય છે, શુદ્ધ દ્રવ્યાર્થી એને કહેવામાં આવે છે. એ ઉપરાંત શુદ્ધોપયોગ છે એ ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની સાથે અભેદ ગણીને પણ એને દ્રવ્યાર્થી જ્ઞાનનો વિષય કહેવામાં, શુદ્ધ દ્રવ્યાર્થી જ્ઞાનનો એનો વિષય કહેવામાં આવે છે. કેમ કે પર્યાય પણ શુદ્ધ છે, દ્રવ્ય પણ શુદ્ધ છે, એટલે એને શુદ્ધ દ્રવ્યાર્થી જ્ઞાનનો વિષય કહેવામાં આવે છે. તો પણ એ શુદ્ધોપયોગ છે તે એકાંતે શુદ્ધ પારિણામિક ભાવ સાથે અભેદ નથી એમ ત્યારે જાણવું જોઈએ. આવો શુદ્ધ દ્રવ્યાર્થી નહીં તમે લ્યો કે શુદ્ધોપયોગ છે એને શુદ્ધ દ્રવ્યની અભેદ પ્રધાનતાથી એને અભેદ ગણીને એને શુદ્ધ દ્રવ્યાર્થી નહીં કહીએ, તો પણ ખરેખર એ ત્રિકાળી દ્રવ્ય સાથે એકાંતે અભેદ નથી. તો એકાંતે અભેદ નથી એટલે શુદ્ધ દ્રવ્યાર્થી જ્ઞાનનો વિષય તો ત્રિકાળી જ છે, પણ એ ત્રિકાળીને સાથે લઈને અહીંયા પર્યાયને પણ શુદ્ધ દ્રવ્યાર્થી જ્ઞાનનો વિષય ક્યારેક ગણવામાં આવે છે. તો પણ એ વાત સાથે ને સાથે જાણવી જોઈએ કે એકાંતે અભેદ નથી. એ એકાંતે અભેદ નથી એટલે કથનચિત ભિન્ન છે, અને કથનચિત ભિન્ન છે શુદ્ધ દ્રવ્યથી કથનચિત ભિન્ન હોવાથી એ અશુદ્ધ દ્રવ્યાર્થીનો વિષય થઈ જાય છે. કેમ અશુદ્ધ વ્યર્થિક નો શુદ્ધ ઉપયોગ હોવા છતાં કેમ અશુદ્ધ વ્યર્થિક નો વિષય છે, અશુદ્ધ નિશ્ચય નો વિષય છે? કેમ કે શુદ્ધ નિશ્ચય સ્વરૂપ જે આત્મા છે એની સાથે તે એકાંતે અભેદ નથી, એ ભિન્ન છે. તેથી શુદ્ધ ઉપયોગ નો વિષય પણ અશુદ્ધ નિશ્ચયમાં જાય છે. બાકીનો શુભ ઉપયોગ ને અશુભ ઉપયોગ તો પ્રશ્ન જ નથી કે શુદ્ધ નિશ્ચય નો વિષય છે, એ તો દીક્ષિત રીતે જ અશુદ્ધ નિશ્ચય નો એ વિષય છે. અશુદ્ધ નિશ્ચય કહી દીધો ને એનો આ ખુલાસો. અશુદ્ધ નિશ્ચય મધ્ય પ્રશ્ન તો શુદ્ધોપયોગ પૂરતો જ વાદ વિવાદાસ્પદ છે. શુભ અને અશુભ પરિણામ તો અશુદ્ધ અશુદ્ધ હોવાથી અને જીવના પરિણામ હોવાથી અશુભ નિશ્ચયનો વિષય છે, એમાં તો કોઈ વાદ વિવાદનો સવાલ રહેતો નથી. એ પ્રશ્ન અહીંયા થાય એવું છે કે ચોથા ગુણસ્થાનથી બારમા ગુણસ્થાન સુધી શુદ્ધોપયોગ હોવા છતાં એને અશુદ્ધ નિશ્ચયમાં કેમ લ્યો છો? કેમ કે એ મોક્ષનું કારણ છે, એ મોક્ષ માર્ગ સ્વરૂપ હોવાથી મોક્ષનું તે કારણ છે, એ ધ્યાન સ્વરૂપ છે, આત્માની ભાવના સ્વરૂપ છે, અને એ શુદ્ધાત્મા શુદ્ધ નિશ્ચય સાથે એ એકાંતે અભેદ નથી. કથનચિત ભિન્ન હોવાથી એને પણ અશુદ્ધ નિશ્ચયમાં લઈ જવામાં આવે છે. બરાબર, એ ખુલાસો કર્યો છે. એક સમય કાશીથી 182 કાતાનો મથાળો. હવે જીવને સ્વદ્રવ્યમાં પ્રવૃત્તિ અને પરદ્રવ્યથી નિવૃત્તિની સિદ્ધિને માટે સ્વપરનો વિભાગ દર્શાવે છે. સ્વદ્રવ્યની પ્રવૃત્તિ થવા અર્થે આ પ્રવિધન લીધું છે. જીવને પોતાને સ્વદ્રવ્યમાં પ્રવૃત્તિ એટલે ઉપયોગ અંતર્મુખ થાય અને પરદ્રવ્યની નિવૃત્તિ એટલે બહિર્મુખપણું એનું છૂટે, કેમ કે જીવના પરિણામમાં વિપર્યાસ છે. જેટલો બહિર્મુખ ભાવ છે એટલો એના અંતર્મુખ ભાવથી વિપર્યાસ છે. એની નિવૃત્તિ એટલે એની સિદ્ધિને માટે સ્વ પરનો વિભાગ એટલે ભેદજ્ઞાન કરાવે છે. આ બધા કામ પહેલા તો એના પોતાના છે કે કેમ એનો એને વિચાર કરવો. મારા હોય તો મારા બધા હું પૂરા કરું. મોત આવે હોય કામ બાકી હોય. મારી સગા હતા, તું નાની ઉંમરે દેહાંત છે, 40-42 વર્ષ મોટી ઉંમર ન કહેવાય. દીકરીઓ બધી નાની, દીકરો નાનો, સાત દીકરીઓ હતો, બધા નાના. હોય કામ બાકી કહેવાય ને, શું કહેવાય ને, હોય કામ બાકી છે. અને દુકાનમાં કમાણી કરવી પણ બાકી, આ બધાના લગ્ન કરવા આવ્યું તો પછી કમાવવું પડે કે નહીં, બધું બાકી હતું. હવે હોય કામ અધૂરા રહ્યા ને ક્યાંય લાગ્યું તો અહીંયા કામ એ કે અધૂરા રહ્યા નહીં. અહીં સ્થિતિ સુધરી ગઈ, આર્થિક સ્થિતિ ઉલટી સુધરી ગઈ. ઠીક, આ એમ મને હું હોઉં તો બધું કરી દઉં. ઠીક, આ બધું નજરે જોઈ લઉં. એવું છે, એમાં પૂતે ઊંડો ઉતરી જાય છે. આ મારા કામ છે, મારા કામ પૂરા કરું પછી હું આ કરું, એટલે આનો નંબર છેલ્લો. એના કામ પૂરા થાય ને આ કોઈ દી શરૂ થાય નહીં. આવું છે, પહેલું આ કર, પહેલું આ કર, બાકી તો બધું હું એડજસ્ટમેન્ટ કરવાનો વિષય છે. શું ઉડાડીઓ કરવાનો નહીં. ઠીક ને, આપણે કરતા થઈ ગયું ને થોડીક. એને જેટલો રાગ હોય એટલું એને અહીંયા મેળ મેળવવો જોઈએ. પોતાનો રાગ જોઈને કોઈને અન્યાય ન થાય તે ખાતર વ્યવહારિક અન્યાય કરવો અને પાછો પરમાર્થની અભિલાષા રાખવી, બે વાતને મેળ ખાતો શ્રીમદજી બહુ કહ્યું છે કે આત્માથી જીવે અખંડ નીતિનું મૂળ પહેલા થાપવું જોઈએ. એમ કીધું એમને મધરથી નિર્દોષતા આવતી નથી. આ તો નિર્દોષ થવાનો માર્ગ છે ને. શાસ્ત્ર વાંચી વાંચીને એમ સમ્યક દર્શન થઈ જશે કે સાંભળીને થઈ જશે એ આશા રાખવી. શું કે રસ આ બાજુ પૂરેપૂરો લઈએ તો બીજું કાંઈ છે? બીજું પરખું હા ઉડાડ્યો થાય એવું કાંઈ છે? પૂરેપૂરો રસ લેવાનો પ્રશ્ન નથી, અને રસ લીધો લેવાતો નથી. ઘણો આમાંથી રસ ઉપાડવો હોય તો નથી ઉપાડી શકતા, કેમ કે આની કિંમત ભાસી હોય છે સંસારી પદાર્થોની. અને જેને આત્માની કિંમત ભાસી છે એને સંસારમાં લેવો એ પ્રશ્ન જ નથી, એ લેવાતો જ નથી. લેવો એમ પ્રશ્ન નથી, એમાં લેવાતો જ નથી જેમ આમાં લેવાતો નથી તેમ. કેમ કે એક સાથે બેની કિંમત રહેતી નથી. મૂલ્યાંકન પ્રતિપક્ષ પદાર્થોનું એક સાથે એક સરખું તો રહી શકે નહીં. સીધી વાત છે, જેને પોતાનું મૂલ્ય થાય છે એનું ખલાસ થાય છે, એની કિંમત જાય છે. આની જેને કિંમત રહી જાય છે અને આની કિંમત આવવાનો પ્રશ્ન નથી. એક સાથે બે તો રહી એવું છે જ નહીં જ્ઞાનમાં, કેમ કે બંનેની કિંમત જુદી જુદી છે. એક ધૂળ છે ને સોનું છે. તમે જો બંનેની કિંમત સરખી જ્ઞાન મારીએ તો બે માંથી એકને જાણતો નથી. અમે તો આની કિંમત રાખીએ છીએ, કેમ કે અહીંયા બરાબર બરાબર અહીંયા મોક્ષની કિંમત છે અમને આત્માની. દુકાને પૈસાની પણ કિંમત છે, એટલે ત્યાં પણ બરાબર એટલી જ કિંમત રાખીએ છીએ, એમાં પણ કાંઈ બાકી રાખતા નથી. ઠીક, એવું ચાલે એવું. થેન્ક યુ.